जन वल्लभ गिरि वरदा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी
વૃંદાવન ધામ બનાવી નાખ્યું એટલે અત્યારે આપણે માણામોરામાં નથી, આપણે વૃંદાવન ધામમાં છીએ. એટલે મોહનભાઈ સવાણી નો અમે ખૂબ આભાર માનીએ છીએ. બીજું, પ્રભુજી સાથે ઘણા ભક્તો આવેલા છે. અમારું નાનું એવું ગામ માણામોરા અને ઉતારાની સગવડ અમે જે ધારેલી એવી સગવડ આપી નથી શક્યા, તો થોડો ઘણો જેવી તમને કષ્ટ પડ્યો હોય એ બદલ સમસ્ત માણામોરા ગામ વતી હું તમારી બધાની માફી માંગુ છું. અને મારા મનમાં હું જ્યારથી સામે બેસીને પ્રભુજીની કથા સાંભળું છું એક મારા મનમાં એક કલ્પના હતી કે સુખદેવજી કેવા હોય, એક પિક્ચર મારા માઇન્ડમાં, આપણે કેમ કોઈનું વ્યક્તિત્વ આમ આપણા માઇન્ડમાં હોય કે જોયો ના હોય ને આપણે એવું લાગે કે આવા કદાચ હશે, તો હું છેલ્લા 4-5 દિવસથી એવું જ વિચારું છું કે સુખદેવજી કદાચ આવા જ હશે, આવું જ સૌમ્ય રૂપ, આવું જ સુંદર રૂપ, અને જે બોલવાની એમની છટા છે એ મારા મગજની મારી જે કલ્પના છે ને એ સુખદેવજી આવા જ હશે, અને સાક્ષાત સુખદેવજી કથા કરે છે એવું જ મને તો લાગે છે. અને ત્યાંથી તો મને 16 વર્ષના એટલે મારી જે કલ્પના સુખદેવજી ની હતી ને, મેં ઘણા ફોટામાં સુખદેવજી બી જોયા છે, સેમ આવા ને આવા જ હોય છે, આવું જ રૂપ હોય છે સુખદેવજી. અને પ્રભુજીના ચરણોમાં પ્રાર્થના કરું કે કૃષ્ણ ભગવાન એ તો મોટા ભક્ત છે, એટલે કૃષ્ણ ભગવાન વિનંતી કરે કે ઘડી ઘડી અમારા માણાવ ગામમાં આવીને આવી કથા કરવા અહીંયા આવતા રહે, અને પાછા એકલા ન આવે, આ સમસ્ત જે ભક્તો બધાને સાથે લેતા આવે. જે બી કઈ કષ્ટ પડ્યો છે કહીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ આના, અને હવે ખાસ માણામોરા ગામવાસીઓ માટે થોડુંક મારે કહેવું છે. પ્રભુજી આપણને વ્યસન માટે ઘણું બધું કહ્યું છે. આ સવારના છે ને, ઓલા જીવડા આપણે મુંબઈમાં ને અહીંયા બી હોય છે કે ફુવારો છાટે, જીવડા મારવાનો ફુવારો રોજ છાટે સવારના ત્યાં નીકળે, નાના નાના મચ્છરો ને બધા મરી જાય એની માટે. તો અહીંયા રોજ સવારના પ્રભાત ફેરી થાય છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, સમસ્ત ગામમાં પ્રભાત ફેરી થાય છે, એ ભગવાનના નામનો ફુવારો છે. એટલે આપણા જે નાના મોટા વ્યસનો છે એ વ્યસનો બધા છે ને મરી જાય, એ નામનો ફુવારો છે. એટલે હવે આપણી ફરજ બને છે કે જે નાના મોટા આપણા વ્યસનો છે એ વ્યસનોથી આપણે મુક્ત થવું જોઈએ. અને મારા ઘરે બી છે ને 3-4 વખત આવા ફુવારા છટાણા છે, અને હું બી આજથી કાંદા અને લસણનો ત્યાગ કરું છું, અને માણામોરા વાસીઓને ખાસ વિનંતી કે આ જે સિગરેટ બીડી તમાકુ ગુટકા એનો બી ત્યાગ કરે તો આ બધું છે ને આપણને લાગશે આ બધું, નહીતર તો ભાઈ કથા સાંભળી કંખેરને વયા ગયા એનો કઈ મતલબ નથી. અહીંયા પ્રભુજી આપણી માટે 4-4 કલાક સુધી ગળું ફાડી ફાડીને કષ્ટ આપીને આપણી માટે બોલે છે, એમને તો બધું જ્ઞાન છે, આપણને જ્ઞાન દેવા આવેલા છે. અહીંયા તો ખાસ વિનંતી છે માણામોરા વાસીઓને કે પાન બીડી ગુટકા જે બી કાંઈ હોય એ બધા આપણે અહીંયા મૂકી દે, ત્યાગ કરી દે એનો. અને ખાસ કરીને જે દારૂનું વ્યસન કરે છે, માંસનું વ્યસન કરે છે, એ આપણા સમાજ માટે, આપણા માણામોરા ગામ માટે ઝેરીલા નાક સમાન છે. એટલે એનાથી તો છે ને એની નજીક બી જાય તો એ ક્યારે આપણને ડંખ મારી લેશે ને આપણને ખબર નહીં પડે. એટલે મહેરબાની કરીને આ વ્યસનથી દૂર રહેજો. અને હું તો કહું છું કે જે વ્યક્તિ આ બધું કરે છે એની નજીક બી નહીં જતા. અને મંડપમાં લગભગ એવું કોઈ દેખાતું નથી અત્યારે, પણ બારે છે એ બધા, ઘણા બધા છે, તો એને ખાસ મંડપમાંથી બહાર જઈને કહેજો કે આ બધું વ્યસન તમે મુક્ત કરો ને તમે તમારા ઘરનું પાણી બી નહીં પીએ, એટલું ઝેરીલી વસ્તુ છે. કારણ કે બીડી તમાકુ તો પોતાને જ નુકસાન કરે છે, દારૂ ને માંસાહાર ખાઈને આખા સમાજને નુકસાન કરે છે, આ બીજી પેઢીને નુકસાન કરે છે. અને બે મિનિટ બહેનોને ભાઈઓને બીજું કહ્યું કે શ્રાવણ મહિનો આપણે કૃષ્ણના નામનું લેવાનું વ્રત ઓલું મહિનો છે, પત્તા રમવાનો મહિનો નથી. આપણે આપણી જાતને શું ફોસલાવીએ છીએ કે અમે ઘર ઘર વાળા રમીએ છીએ, ખાલી ટાઈમ પાસ માટે રમીએ છીએ. શ્રાવણ મહિને આપણને આપ્યો છે, ભક્તિ કરવા માટે આપણને મહિનો આપ્યો છે, તો મહેરબાની કરીને આ પત્તાનું બી છે ને ત્યાગ કરી નાખજો ઉડતા પહેલા, ખાસ કરીને બહેનોને. કારણ કે એક નાનું એવું બાનું આપે કે અમે તો અમે અમારા ઘર ઘર વાળા ટાઈમ પાસ માટે રમીએ, ટાઈમ પાસ માટે હરિનું નામ બી લેવાય ને. અને આપણે આ પત્તા રમીને આપણે નાના છોકરાઓને પાયો નાખી જુગારી બનાવવાનું હોય, એ છોકરાઓ આપણું જોશે એટલે જુગારી જ બનવાના, બીજું કઈ નથી બનવાના. અને છેલ્લે પ્રભુજીને એટલું જ કહું કે અહીંયાથી જાતા જાતા રામ નામનું, કૃષ્ણ નામનું, મહામંત્ર નામનું અમારા માણામોરા ગામમાં કાડું કરી જાજો, કે ગામમાં જે સંપ છે એમાં કોઈની નજર ન લાગે. એક મેં પ્રભુજીને એક પ્રશ્ન પૂછેલો કે આ જે શેર બજાર છે, હું બી પેલા કરતો 5-6 વર્ષ પેલા હું બી કરતો શેર બજારનું, તો મેં પૂછ્યું કે આ શું સટ્ટો છે કે શું છે, આ કરાય કે ન કરાય. એટલે પ્રભુજીએ મને સરસ જવાબ આપેલો કે વ્હાઈટ કોલર નો જુગાર છે, વ્હાઈટ કલર નો જુગાર છે અને એ જુગાર બી કે આપણે કરાય નહીં, સટ્ટો કરાય નહીં અને શેર બજાર નું કરાય નહીં. બાકી કે તમારા પ્રારંભમાં જે હશે એ તમારે જે ધંધો કરો તમે એમાંથી કે તમને જેકપોટ લાગી જાય, કે તમારા પ્રારંભમાં જે તમે મળશે તમને. અને મેં બી જોયું છે કે શેર બજાર નું જે કરે છે ને એની આખી પેલી શું એને કે એનું ધ્યાન આખું એની ટીવી ના પટ્ટી ઉપર જ હોય છે. હોય ખાલી 10-20 હજાર ના શેર, પણ આખો દિવસ 24 કલાક એ શેર બજાર ની ઓલી ટીવી નું ચેનલ ચાલુ કરે ને એ પટ્ટી માં જ હોય છે. એટલે મેં ત્યારે જ કીધું પ્રભુજી મારી પાસે જેટલા બી થોડા ઘણા શેર છે એ મેં કીધું મુંબઈ જઈને તરત વેચી નાખી છે. એટલે એ વસ્તુ નો જે જે આપણને ભગવાન નામાં આપણું ચિત્ત નો લાગે એ વસ્તુ લઈને આપણે કરવીશું. અને ખાસ કરીને આ પત્તા રમવાનું બંધ કરજો બહેનો અને ભાઈઓ, જુગાર બંધ કરી નાખજો. આ વ્યસન જે છે વ્યસન ને બંધ જ કરી નાખજો. અને બધા કહે કે ઓછું ઓછું અમે કરશું, એ ઓછું ઓછું કોઈ દિવસ થાય જ નહીં. શ્રાવણ મહિનાની બહેનો વાતો જોતા હોય, પણ શ્રાવણ મહિનો આવે એટલે આપણે હરિનામ નું કીર્તન કરવું જોઈએ. અને આપણે મોટા બૈરાઓ તો જિંદગી વહી ગઈ, અર્ધી વહી ગઈ, પણ છોકરાઓને આપણે પાયો નાખી દે કે તમે જુગાર રમો. અને આપ એક મોટા, મેં તો મુંબઈમાં બી જોયું છે એના મનને ફોસલાવે છે કે અમે ઘર ઘર ના રમીએ, ટાઈમ પાસ માટે રમીએ. અરે સાતમ આઠમ જે આવે છે એ જેટલું નામ લેવાય એટલું નામ લેવાય, બસ એ જ. હરે કૃષ્ણ
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. તો આપ સૌ ભક્તોનું શ્રીમદ ભાગવત સપ્તાહના ષષ્ઠ દિવસના પ્રથમ સત્રમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે બધાએ ગત સત્રમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા શ્રવણ કરી, કેવી રીતે ત્રેતા યુગમાં, ત્યારબાદ દ્વાપર યુગમાં અસુરોનો પાખંડ વધવાથી પૃથ્વીનો ભાર વધ્યો અને પૃથ્વી પર ભાર વધવાથી આક્રાંત ભૂરી ભારેણ માં પૃથ્વી દુઃખી થઈ બ્રહ્માજીના શરણમાં જાય. બ્રહ્માજી તેમને ભગવાન પાસે લઈ જાય અને ભગવાન વિષ્ણુ સાંત્વના આપે. દ્વાપર યુગમાં ગોલોક ધામથી ભગવાન શ્રી કૃષ્ણ બિરાજવાના છે, માટે તમે નિશ્ચિંત રહો. બહુ જલ્દી ભગવાન શ્રી કૃષ્ણ અવતાર લેવાના છે, તમારો ભાર દૂર કરશે, સાધુ સંતોને આનંદ આપશે. આટલું કહી સમસ્ત દેવતા એમના એમના સ્થાને પહોંચ્યા. ત્યારબાદ મથુરામાં શૂરસેનના પુત્ર વસુદેવ અને રાજા દેવકની પુત્રી દેવકીના વિવાહ, કંસનો અત્યાચાર, સપ્તમો વૈષ્ણવમ ધામમ, સાતમા ગર્ભરૂપે બલદેવજી પ્રકટ થયા. બલદેવજીની કથા પણ અદ્ભુત છે. આમ તો બલદેવજી દેવકીના ગર્ભે પ્રકટ થયા હતા અને કૃષ્ણલીલામાં બળદેવજી કૃષ્ણના મોટા ભાઈ છે, કારણ કે રામ અવતારમાં જ્યારે આ બલદેવજી રામ કરતા નાના હતા લક્ષ્મણ રૂપે, ત્યારે લક્ષ્મણજીએ ભગવાન શ્રી રામચંદ્ર પાસે એક વખત માંગ્યું કે ભાઈ, હું તમારી આટલી સેવા કરું છું, આજે મારે તમારી પાસેથી એક વસ્તુ જોઈએ છે. ભગવાને કીધું માંગો. ત્યારે લક્ષ્મણજી કે પ્રભુ, આવતા જન્મમાં બીજી વખત જ્યારે આપણે અવતાર લઈએ ત્યારે હું તમારો મોટો ભાઈ બનીશ, કારણ કે આ જન્મમાં તમારી વાત માની માની આપણે બહુ હેરાન થયા છીએ, પણ હવે આવતી લીલામાં મારે મોટા ભાઈ બનવું છે. ભગવાને તથાસ્તુ કીધું. માટે કૃષ્ણ લીલામાં બળદેવજી પ્રથમ દેવકીના ગર્ભમાં આવ્યા છે. જ્યારે બળદેવજી દેવકીના ગર્ભમાં આવ્યા ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ એનું નામકરણ કર્યું. ભગવાન બતાવે છે કે લીલામાં ભલે બળદેવજી મારી કરતા મોટા હોય પણ તત્વથી બળદેવજી મારી કરતા નાના છે. આમ બળદેવજી દેવકીજીના ગર્ભમાં આવે પણ ભગવાનના કહેવાથી વસુદેવજીની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં બળદેવજીને સ્થાનાંતરિત કરી દે. ઈ સમયે રોહિણી નંદ અને યશોદાના ઘરે એનો વાસ હતો. જીવ ગોસ્વામી, ગોપાલ ચંપુ અને કવિ કર્ણપુર આનંદ વૃંદાવન ચંપુ નામક ગ્રંથમાં વર્ણન કરે છે કે જે દિવસે રોહિણીના ઘરમાં બાળક હતો એ જ દિવસે યશોદાના ઘરમાં પણ એક સંતાન હતું. આ ચર્ચા શ્રીમદ ભાગવતમમાં નથી, કારણ કે સુખદેવ ગોસ્વામી પાસે સમય બહુ ઓછો હતો. અન્ય આચાર્ય જીવ ગોસ્વામી, કવિ કર્ણપુર જેવા આ રહસ્યને બહાર કાઢે છે. યશોદા પણ ગર્ભવતી હતી, રોહિણી પણ ગર્ભવતી હતી. ત્યારબાદ આઠમા ગર્ભરૂપે ભગવાન વિષ્ણુ દેવકીના ગર્ભમાં પધાર્યા છે અને યોગ્ય ગ્રહવાર નક્ષત્ર જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ રાતે 12 વાગે આ સંસારમાં જન્મ લીધો છે. દેવકીના ગર્ભેથી પ્રકટ થયા. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દેવકીના હૃદય ગર્ભથી પ્રકટ થયા ત્યારે એનું સ્વરૂપ શંખ, ચક્ર, ગદા, પદ્મ, પિતાંબર, કૌસ્તુભ, મણિ, ચતુર્ભુજ સ્વરૂપ હતું. અને આ ચતુર્ભુજ સ્વરૂપમાં જ્યારે વસુદેવ અને દેવકી આ સ્વરૂપને જોવે અદ્ભુત આશ્ચર્યચકિત થઈ જાય. ત્યારે ભગવાન વિષ્ણુ દેવકી અને વસુદેવને કહે, હે માતાજી, હે પિતાજી, હું સાક્ષાત વિષ્ણુ છું અને તમારા પુત્રની રૂપે મેં જન્મ લીધો છે, કારણ કે તમે ગયા જન્મમાં કશ્યપ અને અદિતિ હતા. તમે મારી બહુ તપસ્યા કરી હતી, તમારી તપસ્યાથી હું પ્રસન્ન થયો. તમે મારા જેવા પુત્રની માંગ કરી પણ મેં જોયું કે મારી જેવો પુત્ર આ સંસારમાં છે જ નહીં, માટે તમારા પુત્ર રૂપે મેં આજે જન્મ લીધો છે. એટલું જ નહીં, એની પહેલા જન્મમાં તમે પ્રિષ્ણી અને સુતપા હતા અને ઈ જન્મમાં પણ તમે મને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી હતી. આ બંને જન્મની તપસ્યાના ફળ સ્વરૂપ આજે હું વિષ્ણુ તમારા પુત્રને રૂપે જન્મ લીધો છે. ભગવાન વિષ્ણુ ત્રણ જન્મની કથા સંભળાવે, છતાંય દેવકીના હૃદયમાં બહુ દુઃખ હતું કે પ્રભુ, તમારું આટલું મોટું સ્વરૂપ, કંસ તમને જોઈ જશે, ક્રોધિત થઈને તમને મારી નાખશે. દેવકી અને વસુદેવની પ્રાર્થના સાંભળી ભગવાન વિષ્ણુએ દ્વિભુજ એક બાળકનું સ્વરૂપ ધારણ કર્યું છે. છતાંય ભગવાન બોલ્યા કે હે માતાજી, હે પિતાજી, હજુ જો તમે કંસથી ડરતા હો તો તમે એક કામ કરો, મને ગોકુળમાં નંદબાબા અને યશોદાને ત્યાં છોડી આવો, અને આ જ સમયે ત્યાં યશોદાના ગર્ભેથી એક કન્યાનો જન્મ થયો છે, તો એ કન્યાને તમે અહીંયા લઈ આવો. કહેવાય છે કે જ્યારે ભગવાને આ કીધું ત્યારે દેવકીજી સૂતા હતા, અમુક આચાર્યો કહે છે કે જાગતા હતા. હૃદયમાં વાત્સલ્ય ભાવ હતો, યદ્યપિ ભગવાન છે પણ દેવકી અને વસુદેવના હૃદયમાં ભગવાન બુદ્ધિ નથી. જો દેવકી અને વસુદેવના હૃદયમાં ભગવાન બુદ્ધિ હોય તો કંસથી ડરવાનો પ્રશ્ન જ નથી. પણ માને છે કે આ મારો પુત્ર છે, વાત્સલ્ય ભાવ છે, માટે વસુદેવજી ભગવાન કૃષ્ણને નંદ બાબાને ત્યાં ગોકુળમાં છોડવા જવા માટે તૈયાર થયા. કહેવાય છે કે જ્યારે વસુદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણને પકડવાની તૈયારી કરી, જો બહુ સુંદર શ્રીમદ ભાગવત ઉપર ટીકા લખવા વાળા અનેક આચાર્યો થઈ ગયા જેણે પોતાના મંતવ્યો દીધા છે, પણ કૃષ્ણ લીલા ઉપર ટીકા લખવા વાળા હરીશુરીજી શિવાદ વલ્ભાચાર્યના સંપ્રદાયમાં એની અંતર્ગત રહી, એમણે બહુ સુંદર ભાગવત ઉપર ટીકા લખી છે અને કૃષ્ણની આ લીલા ઉપર બહુ સુંદર મંતવ્ય આપે છે. કે છે, વસુદેવજીએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને હાથમાં લેવાનો પ્રયાસ કર્યો તો હાથમાં લેવાનો પ્રયાસ કરતાની સાથે જ વસુદેવજીના હાથમાં અને પગમાં કંસે લોખંડની બેડી પહેરાવી હતી, લોખંડની સાંકળ હતી. પણ જેવા વસુદેવજી કૃષ્ણને હાથમાં લેવા જાય એ જ સમયે વસુદેવના બંધન તૂટી જાય. અને તમે જોશો જ્યારે વસુદેવજી કૃષ્ણને ગોકુળમાં છોડી ઓલી માયાને લઈને આવશે, તો જેવા માયાને લઈને એ કારાગારમાં આવશે તરત એ બેડી એને બાંધી દેશે. હરીશુરીજી બહુ સુંદર વાત કહે છે, આ સંસારમાં આપણે માયા દ્વારા બંધાયેલા છીએ, બધા લોકોને બંધન છે, જન્મનું બંધન, મૃત્યુનું બંધન, જરા વ્યાધિનું બંધન, શરીરનું બંધન, આત્માનું બંધન, મનનું બંધન, એકથી એક બંધન આપણા શરીર ઉપર છે, માયારૂપી બંધન. પણ આ બંધનમાં ફસાયેલો વ્યક્તિ જો ભગવાન શ્રી કૃષ્ણને પકડવાનો પ્રયાસ કરે, કૃષ્ણને પકડવાનો પ્રયાસ કરતાની સાથે જ આ સંસારના બધા બંધનોથી વ્યક્તિ મુક્ત થઈ જશે. બહુ સુંદર લીલા વસુદેવજીની છે. કૃષ્ણને પકડવા અર્થાત ભગવાન શ્રી કૃષ્ણના નામને જો કોઈ લેશે આ સંસારના સમસ્ત બંધનોથી વ્યક્તિ મુક્ત થઈ જશે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ,
કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે.
ભગવાન શ્રી કૃષ્ણને હાથમાં લીધા છે અને હાથમાં લઈ હૃદયે લગાડી વસુદેવજી જવા માટે નીકળે છે. ઘણા લોકોની એવી ધારણા છે કે વસુદેવજી કૃષ્ણને ટોપલામાં નાખી માથા ઉપર લઈ ઘરેથી નીકળ્યા, કારાગારમાંથી નીકળ્યા, પણ આ વાત અસંગત છે. તમે વિચાર કરો, તમે જેને બહુ પ્રેમ કરતા હો, પ્રાણથી પણ વધારે પ્રેમ કરતા હો, શું એને તમે ટોપલામાં રાખશો? જેને પ્રાણ કરતા પણ વધારે પ્રેમ કરતા હોય ને એને હૃદય ઉપર લગાડીને રાખે. સુખદેવ ગોસ્વામી કહે છે કે વસુદેવજી ભગવાન કૃષ્ણને હૃદયે લગાડી હાથમાં લઈ બારંબાર નીકળને કા પ્રયાસ કરતે હૈ, પરંતુ દેવકી બારંબાર ઉસે રોક રહી હૈ, બારંબાર દૂધ પીલા રહી હૈ, और परब्रह्म को छोड़ना कौन चाहेगा। सुंदर अति सुंदर अति सुंदर भगवान कृष्ण को छोड़ना कौन चाहेगा, कौन मां चाहेगी कि कृष्ण चले जाए। छोड़ना नहीं चाहती हैं और साथ ही साथ कंस का भय है, बारंबार देखती हैं, रोती हैं, दूध पिलाती हैं, लेकिन अंत में हृदय में पत्थर रखकर वसुदेव जी भगवान को लेकर निकले हैं। शास्त्र मां वर्णन छे कंस ना कारागार मां, कंस ने जेल मां घणा बधा कपाट हता, घणा बधा दरवाजा हता, अने ही दरवाजा ऊपर मोटा मोटा ताला लागेला हता। जेवा वसुदेव जी कृष्ण ने लई ई कपाट पासे पोग्या, दरवाजा पासे पोग्या, तो वसुदेव जी ने कृष्ण ना हाथ मां लई दरवाजा पासे पहुंचा छे, बद्दा ताला ऑटोमेटिक खुली गया, बद्दा दरवाजा ऑटोमेटिक खुली गया आपो आप। हरीश्वरी की आमा को कई मोटी बात छे, भगवान नी वात जवा दो, जे व्यक्ति ई भगवान कृष्ण नु नाम लेवा मने, कृष्ण ना नाम लेवा मात्र थी मुक्ति ना वैकुंठ ना ने गोलोक ना दरवाजा खुली जाए छे, अने साक्षात कृष्ण जेना आत्मा छे आ कंस ना साधारण दरवाजा खुली जाए, क्या मोटी बात छे। समस्त ताला ने समस्त दरवाजा खुली गया छे, अने केवाय छे के कंस ना कारागार मां घणा बधा पहरेदार सैनिको हता, पण भगवान नी माया थी मोहित थई आ बद्दा पहरेदार बद्दा सैनिको सुई गया, मोहित थई गया। हरीश्वरी कहे छे के भगवान नी माया थी मोहयंति यत सूरय, जे भगवान नी माया थी संसार ना मोटा मोटा ऋषि मुनियो देवता शिव ने ब्रह्मा जी पण सुतेला छे, जे भगवान नी माया थी आ समस्त लोको मुयंती छे, तो कंस ना शूद्र द्वारपालो सुई जाए एमा कौन मोटी वात छे। सुई गया बला, अने वसुदेव जी धीरे धीरे कृष्ण ने हृदय मां लगाड़ी कंस ना कारागार माथी बाहर निकला छे। जेवा वसुदेव जी कंस ना कारागार माथी बाहर निकला, आकाशे भगवान ना दर्शन कर्या, अने भगवान ना दर्शन करता ज आकाश गरजवा मांड्यो, वीजळी चमकवा मांडी, आकाश गरजवा मांड्यो। प्रश्न थाय के आकाश केम गरजवा मांड्यो, त्यारे हरीश्वरी जी कहे छे के वादळो ए विचार कर्यो, ज्यारे वादळो ए भगवान ना दर्शन कर्या, जोयुं के भगवान नो रंग तो अमारा रंग जेवो छे, वादळ नो रंग घनश्याम होय अने भगवान नो रंग पण घनश्याम छे। वादळોએ જોયું કે આ કૃષ્ણનો રંગ અમારા રંગ જેવો છે, એટલે ભવિષ્યમાં આવવા વાળા કવિઓ કૃષ્ણની ઉપમા અમારા રંગ સાથે આપશે, આ ખુશીના મારે આ બધા વાદળ ગરજવા માંડ્યા, કે હવે ગમે એ કવિ કૃષ્ણને જો ઉપમા આપશે તો ઘનશ્યામ નહીં, ઘના બાદળ નહીં, વાદળની ઉપમા આપશે। બધા વાદળો પ્રસન્ન થઈ ગયા, અને પછી વાદળોમાંથી પાણી વરસવા માંડ્યું, અને એ પાણીનો ખળખળ 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 અવાજ આવવા માંડ્યો। કહેવાય છે કે પાણી શા માટે વરસવા માંડ્યું, એના બે કારણ છે। હરીશ્વરીજી કહે છે કે વાદળોએ વિચાર કર્યો કે વસુદેવજી છુપી રીતે એ મથુરાથી ગોકુળ જઈ રહ્યા છે, અને મથુરામાં રહેવા વાળો કોઈ પણ વ્યક્તિ વસુદેવને જોઈ લેશે તો આ ભેદ ખુલી જશે, એટલે મથુરાનો કોઈ પણ વ્યક્તિ ઘરની બહારો ન નીકળે, એટલે વાદળમાંથી વરસાદ થવા માંડ્યો હોય ને, વરસાદની ઋતુમાં ઘરથી બહાર નીકળવાનું મન ન થાય, માટે વરસાદ। અને બીજું કારણ એ હતું કે વરસાદના ખળખળ ખળખળ અવાજથી વસુદેવજીનો ચાલવાનો અવાજ ના આવે। અને હરીશ્વરીજી ત્રીજું કારણ બહુ સુંદર કહે છે કે આ વરસાદ વાદળ પોતાની અંદર જેટલું પણ પાણી છે એ બધું પાણી વરસાવી રહ્યા છે અને વરસી વરસીને ગરજી રહ્યા છે. માનો ગરજતા ગરજતા વાદળ સમુદ્રને કહે છે કે સમુદ્ર, એ સમુદ્ર, તારામાં આટલું બધું પાણી છે છતાંય કાંઈ કામનું ખરું? આ સત્ય વાત છે. સમુદ્રમાં અગાહ માત્રામાં પાણી છે પણ એક લોટો તમે પી ન શકો. વાદળે કીધું કે સમુદ્ર, તારામાં આટલું બધું પાણી છતાંય કાંઈ કામનું કરું? તારી કરતા તો ધન્ય અમે છીએ કે સૂર્યની ગરમી તારા પર થાય, એની વરાળના વાદળા બને, અને જે કાંઈ પણ થોડું ધન અમને મળ્યું છે, થોડું પાણી મળે છે, એ પાણી અમે યોગ્ય જગ્યા ઉપર વરસાવી રહ્યા છીએ, ભગવાન કૃષ્ણને આપી રહ્યા છીએ. આનું દ્રષ્ટાંત લઈ જગતના લોકો માટે બહુ સુંદર ઉપદેશ પ્રાપ્ત થાય છે. હરીશ્વરીજી કહે છે કે આ સંસારના જેટલા પણ ધની લોકો છે ને, જીતને ભી ધની લોગ હૈ, યે સબ સમુદ્ર કે સમાન હૈ. ધની લોગો કા ધન સમુદ્ર કે સમાન, કિસી કે કામ મેં નહીં આતા હૈ. ઇતના ઇતના પાણી હોને કે બાદ ભી સમુદ્ર કા જલ કોઈ પી નહીં સકતા હૈ. એસે હી સંસાર મેં કઈ સારે એસે ધની હોતે હૈ જિસકે પાસ બહોત ધન હોતા હૈ, પરંતુ ન તો વૈષ્ણવ કી સેવા કે લિયે ઉપયોગ કરતે હૈ, ન તો ભગવાન કી સેવા કે લિયે. પરંતુ ધન્ય હૈ વો ધની લોગો કે વહાં કામ કરને વાલે, નોકરી કરને વાલે, કે વો ધની વ્યક્તિ સે થોડા ભી ધન મિલતા હૈ તો અપને ધન કો ભગવાન કી સેવા મેં લગા દેતે હૈ. જિસ પ્રકાર બાદલ સમુદ્ર સે હી ધન લેતા હૈ ઓર સમુદ્ર સે ધન લેકર ભગવાન કે ઉપર બરસા રહા હૈ, માનો યે બાદલ સમુદ્ર કો કહ રહા હૈ કે સમુદ્ર દેવતા, આપને ઇતના સારા ધન હૈ, ઇતના પાણી હૈ, પરંતુ કુછ કામ કા નહીં, હમ હમારે ધન કો યોગ્ય જગહ પર લગા રહે હૈ, ગરજ ગરજ કર કહે રહે હૈ. બહુ સુંદર ભાવ છે. વાદળ ગરજવા મળ્યા છે, પાણી વરસવા મળ્યું છે. ઈ સમયે બળદેવજીએ જોયું કે મારા પ્રભુ ઉપર વરસાદ થઈ રહ્યો છે ને પલ્લી રહ્યા છે, આ સંભવ નથી. ત્યારે અનંત શેષ બળદેવજી શેષનાગનું રૂપ લઈ ભગવાનની સેવા માટે પધાર્યા છે અને છત્રીની જેમ ભગવાનની વસુદેવજીની પાછળ પાછળ ચાલે છે. હરીશ્વરીજી બહુ સુંદર ભાવ આપે છે કે બળદેવજીએ વિચાર કર્યો કે કૃષ્ણલીલામાં હું મોટો ભાઈ થઈને આવ્યો છું, કૃષ્ણલીલામાં મેં બડે ભાઈ બનકર આયા હું, પરંતુ ભલે લીલા કી દ્રષ્ટિ સે મેં બડા હું, તત્વ સે તો મેં કૃષ્ણ સે છોટા હું. જો છોટા હૈ ઉસે કભી ભી સેવા કરના નહીં ભૂલના છે. છોટે કા ધર્મ હોતા હૈ બડે કી સેવા કરે. વાસ્તવ માં હું કૃષ્ણથી નાનો છું એટલે મારે કૃષ્ણની સેવા કરવી જોઈએ. માટે બળદેવજી શેષનાગનો અવતાર લઈ કૃષ્ણની સેવા કરવા માટે એની પાછળ પાછળ છત્રી રૂપે ચાલી રહ્યા છે. આવી રીતે વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને હૃદયમાં લગાડી ધીરે ધીરે આગળ વધે છે. તમે જોયું હશે મથુરાથી ગોકુળ આવવું હોય તો વચ્ચે યમુના નદી પડે છે. આજે તો પુલ બની ગયા છે પણ પેલા મથુરાથી ગોકુળમાં આવવા માટે વચ્ચે યમુના નદી હતી. તો વસુદેવજી જ્યારે યમુનાજી પાસે પહોંચ્યા અને યમુનાજીએ જોયું કે વસુદેવજીના હાથમાં ભગવાન આવી રહ્યા છે. કહેવાય છે કે યમુનામાં પૂર આવી ગયું, યમુનાનું પાણી વધી ગયું અને યમુનામાં સમુદ્રની જેમ મોજા આવવા મળ્યા. હરીશ્વરીજી બહુ સુંદર ભાવ આપે છે કે યમુના આટલી પાગલ કેમ થઈ રહી છે. હરીશ્વરી કહે છે કે યમુનાના સુખનો કોઈ પારાવાર નથી રહ્યો. યમુનાએ વિચાર કર્યો કે આ સંસારમાં ગમે એટલા મોટા ભગત હોય, ગમે એટલા યોગી હોય, ગમે એટલા મોટા ધ્યાની હોય, પણ આ બધાને ભગવાન પાસે જવું પડે છે. આ બધા લોકોને પોતાના ઘરેથી ચાલી ભગવાન પાસે જવું પડે છે, પણ આજે હું ધન્ય થઈ ગઈ, સાક્ષાત ભગવાન મારી પાસે આવી રહ્યા છે, ચાલતા ચાલતા મારી પાસે આવે છે. આ દ્રશ્ય જોઈ યમુના મહારાણી પ્રસન્ન થયા છે. યમુનામાં પૂર આવવા માંડ્યું. હરીશ્વરીજી બહુ સુંદર ભાવ આપે. યમુનાએ વિચાર કર્યો કે સમય જતા મારે કૃષ્ણની સાથે વિવાહ કરવા છે અને હું યમરાજની બહેન છું. તમે બધા જાણો છો આ યમુના મહારાણી યમરાજજીની બહેન છે. આ સૂર્યદેવ આપણે રોજ જોઈએ છે ને, ભગવાન ભાસ્કર વિવસ્વાન, આ સૂર્યદેવની બે જોડિયા સંતાન છે. આ બે જોડિયા સંતાન એક યમરાજ અને એક યમુના, બે વિરુદ્ધ, બે ઓપોઝિટ. શાસ્ત્રમાં બહુ સુંદર કથા આવે છે કે એકવાર રક્ષાબંધનના દિવસે, ભાઈ બીજના દિવસે આપણે ગઈ ને ભાઈ બીજ, હમણાં ભાઈ બીજના દિવસે યમરાજજી યમુનાને મળવા માટે એમના ઘરે ગયા અને યમુનાજીએ યમરાજજીને બહુ ભોજન કરાવ્યું, 56 ભોગ બનાવ્યા, ભોજન કરાવ્યું અને યમરાજજીએ પેટ ભરીને ભોજન કર્યું. ત્યારે યમરાજજી કે બહેના, આજ મેં તેરી સેવા સે બહુ પ્રસન્ન હું, બોલ તુજે ક્યાં ચાહીએ, જો ચાહીએ વો માંગ લે. યમુના મહારાણી તો હૃદયથી કોમળ છે, એને જોયું કે સંસારમાં બધા જીવો પાપ કરે છે, પણ યમુનાજીએ એમના ભાઈ યમરાજજીને કીધું કે ભાઈ, તમારે મને દેવું હોય તો વરદાન આપો કે મુજે યમુના નદીમાં જો કોઈ એક વખત પણ સ્નાન કરશે તો એને તમે ક્યારેય લેવા નહીં આવો, એ ક્યારેય નરકમાં નહીં જાય એવા આશીર્વાદ આપો. પણ કહેવાય છે કે યમરાજજીએ કીધું કે બહેના, યદિ મેં એસે કરને લગા તો પ્રકૃતિ કા નિયમ બદલ જાયેગા, ઇસકો થોડા કન્સિડર કર દો, થોડા કમ કર દો. ત્યારે યમુના મહારાણી કહે તો કોઈ વાંધો નહીં ભાઈ, કારણ કે યમુના તો યમનોત્રીથી લઈ સાગરમાં મળે છે ને. કીધું તો એક કામ કરો, આ વિશ્રામ ઘાટ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા જઈ કંસ ચારણ મુષ્ટિકનો વધ કરી જ્યાં વિશ્રામ લીધો, એ યમુના નદીના વિશ્રામ ઘાટમાં ભાઈ બીજના દિવસે કોઈ સ્નાન કરે તો એ ક્યારે નરકમાં ન જાય, યમરાજજીને દર્શન ન આપે, આવું વરદાન પ્રાપ્ત કરી લીધું. અને આજે પણ ભાઈ બીજના દિવસે મથુરામાં વિશ્રામ ઘાટમાં કોઈ સ્નાન કરે એને ક્યારે યમ દર્શ ના દેખાય, એને ક્યારે યમરાજજી દર્શન નથી આપતા. જોયું છે આજે પણ ભાઈ બીજના દિવસે હજારો લાખો લોકો પોતાની બહેન સાથે યમુનામાં સ્નાન કરે છે. કરવું જોઈએ. યમુના અને યમરાજ ભાઈ બહેન છે. તો યમુનાજીએ વિચાર કર્યો કે મારે સમય જતા કૃષ્ણ સાથે લગ્ન કરવાના છે, કારણ કે યમુના કૃષ્ણની પટરાણી છે. અસ્તમય યમુનાજીની બહુ મહિમા છે. એકવાર રાજા અકબરની સભામાં પ્રશ્ન ઉઠ્યો કે યમુના મોટી છે કે ગંગા મોટી છે, યમુના મહાન કે ગંગા મહાન. એકથી એક સાધુ પંડિત વેદ વેદાંતિઓને બોલાવ્યા, પણ આનો નિર્ણય કોઈ ન આપી શક્યું. આનો ઉત્તર કોણ આપે? એ સમયે આપણી પરંપરામાં આવવાવાળા 6 ગોસ્વામીમાંથી જીવ ગોસ્વામી વૃંદાવન રાધા દામોદર મંદિરમાં રહેતા હતા અને એનો નિયમ હતો કે એક રાત પણ વૃંદાવનની બહાર ન રહેવું. ત્યારે રાજાએ ઘોડાની વ્યવસ્થા કરી જલ્દી જલ્દી જીવ ગોસ્વામીને વૃંદાવનથી લઈ મથુરા પહોંચાડ્યા અને જીવ ગોસ્વામીને પૂછ્યું કે બતાવો, ગંગા મોટી કે યમુના મોટી, ગંગા મહાન કે યમુના મહાન. કહેવાય છે કે જીવ ગોસ્વામીએ સૌ પ્રથમ ગંગાની બહુ મહિમા ગાઈ. ગંગા પરમ પવિત્ર છે, બ્રહ્મ દ્રવ છે, બ્રહ્મલોકથી શિવજીની જટા પર અને ત્યારબાદ ગંગોત્રીથી લઈ ગંગાસાગર સુધી હજારો લાખો લોકોને પવિત્ર કરે. ભગવાનના ચરણનું જળ છે, પરમ પવિત્ર છે આ ગંગા નદી. ગંગાજીની બહુ મહિમા બતાવે. અને અંતમાં જીવ ગોસ્વામી કહે કે યમુનાજી વિશે તો શું કહું, આ ગંગાજી તો ભગવાનના ચરણમાંથી નીકળી છે. આ ગંગા તો માત્ર ભગવાનના ચરણમાંથી નીકળી છે, પણ યમુનાજી તો સાક્ષાત ભગવાન કૃષ્ણની પટરાણી છે. આટલું કહેતા સભામાં તાળીઓ વાગી અને સમજી ગયા કે કોણ મહાન છે. યમુનાજીએ વિચાર કર્યો કે કૃષ્ણ સાથે લગ્ન કરવાના છે, અને જો કૃષ્ણ એમ વિચાર કરશે કે આ યમરાજજીની બહેન છે અને આનો સ્વભાવ યમરાજજી જેવો હશે તો મારી સાથે લગ્ન નહીં કરે. હોય ને, કોઈની સાથે લગ્ન કરવા હોય તો લોકો એના ઘરવાળાનો સ્વભાવ જોવે, માતાનો સ્વભાવ કેવો છે, પિતાનો સ્વભાવ કેવો છે, આ દીકરી કોની ઉપર ગઈ છે. નાનોતા ભાઈ યમરાજજી હતા, વિચાર કર્યો કે ભગવાન જો વિચાર કરશે કે મારો ભાઈ યમરાજ છે અને આ યમરાજ જેવી માથાની હશે તો મારી યારે વિવાહ નહીં કરે. કારણ કે યમરાજજી કંટ્રોલર હે ના, કંટ્રોલ કરતે હૈ યમરાજજી. યમુનાજીએ વિચાર કર્યો કે હું પણ યમરાજજી જેવી કંટ્રોલર આ ભગવાન સમજી બેઠશે, એટલે યમરાજ યમુનાજીએ પોતાના જળને અનકંટ્રોલ કરી નાખ્યું, જળને વહાવવા માંડી. અને માનો ભગવાન કૃષ્ણને કહેવા માંગે છે કે હું મારા ભાઈ જેવી નથી, મારું હૃદય વિશાળ છે, મારું હૃદય કોમળ છે, એટલા માટે મારું પાણી વધારી રહ્યું છે. બહુ સુંદર વાણ છે. કહેવાય છે કે જ્યારે વસુદેવજી ભગવાન કૃષ્ણને લઈ યમુનામાં ઉતર્યા છે, જેવા યમુનામાં ચાલવા જાય, ચાલતા ચાલતા યમુનામાં લહેરો આવવા માંડે, ઉછળવા માંડે. હરીશ્વરીજી બહુ સુંદર ભાવ આપે છે કે યમુનામાં લહેરો મોજા કેમ આવવા માંડ્યા. યમુનાજીએ વિચાર કર્યો કે ભવિષ્યમાં મારે કૃષ્ણ સાથે લગ્ન કરવાના છે, તો લગ્ન કરવામાં એક જ જાતિ હોવી જોઈએ. પટેલ પટેલો સાથે લગ્ન કરે, વાણિયા વાણિયા સાથે કરે, જૈન જૈનની સાથે કરે, મુસલમાન મુસલમાન સાથે કરે. આ તો અત્યારના લોકો બગડી ગયા છે કે એકબીજા સાથે લગ્ન કરે છે, પણ વાસ્તવમાં શાસ્ત્રોક્ત વિધિ તો એ છે કે પોતાની જાતિ સાથે લગ્ન કરવા. તો યમુનાજીએ વિચાર કર્યો કે ભગવાન કૃષ્ણનો જન્મ શૂર વંશમાં થયો છે, શૂરસેનના પુત્ર વસુદેવ અને વસુદેવના કૃષ્ણ. ભગવાનનો જન્મ શૂર વંશમાં થયો છે અને યમરાજજી અને યમુનાજી પોતાના યમુના નદીમાં લહેરો ઉછાળતા પ્રકટ કરે છે કે હું શૂરવીર છું. હે કૃષ્ણ, તમારો શૂરસેન વંશમાં જન્મ થયો છે તો હું શૂરવીર છું, બે શૂર શૂર બરાબર, એટલે આપણે બેના લગ્ન થશે. આવી રીતે બહુ સુંદર ભાવ આપે. પણ પછી યમુનાજી વિચાર કરે કે જો હું આવી રીતે ઉછળતી રહું, આવી રીતે મારામાં પૂર આવતું રહેશે, તો ભગવાન વિચાર કરશે કે આનું કંઈ ઠેકાણું નથી, આ વશમાં રહેતી નથી. આવું વિચાર કરી યમુનાજી વસુદેવજીને રસ્તો આપી દે. કહેવાય છે યમુનાજી બે ભાગમાં વહેંચાઈ જાય અને યમુનામાં હાઈવે બની ગયો. વસુદેવ સરળતાથી ધીરે ધીરે ચાલી યમુનાના પાર પહોંચ્યા. ગોકુળમાં આવતા વસુદેવજી નંદબાવાના ઘરે પધાર્યા છે. એ સમયે ગોકુળ પણ યોગ માયાની નિદ્રામાં સૂતું હતું, બધા સૂતા હતા. હવે જે કથા આવી રહી છે એ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ તમે બહુ ઓછી જગ્યાએ સાંભળી છે અને આ જાણવું બહુ જરૂરી છે. જ્યારે વસુદેવજી નંદબાવાના ઘરે પહોંચ્યા ત્યારે યશોદા મૈયાએ બે જોડવા સંતાનને જન્મ આપ્યો હતો. અત્યાર સુધી આપણા મનમાં એમ હતું કે યશોદાના ગર્ભેથી કેવલ એક કન્યાનો જન્મ હતો, પણ વાસ્તવમાં આચાર્ય લોકો આ વાતને પ્રકટ કરી રહ્યા છે અને બહુ ગુહ્ય વાત છે. જો શ્રદ્ધાથી સાંભળશો તો જ સમજાશે. એ સમયે યશોદા મૈયાએ બે જોડિયા સંતાનને જન્મ દીધા હતા, એમાં એક કન્યા હતી અને એક પુત્ર હતો. અને વસુદેવજી જ્યારે આવ્યા તો કહેવાય છે કે વસુદેવ એ પુત્રને ન જોઈ શક્યા. વસુદેવજીએ એ યશોદા મૈયાની કન્યાને જોઈ પોતાના પુત્રને ત્યાં રાખ્યો અને એ કન્યાને લઈને ત્યાંથી વયા ગયા. હવે યશોદા પાસે બે પુત્ર થઈ ગયા, એક યશોદાના ગર્ભેથી જે જન્મ લીધો તો એ, અને એક વસુદેવજી મથુરાથી લઈને આવ્યા હતા. તો હવે પ્રશ્ન થાય કે આ બે પુત્રનું શું થયું અને આ બે પુત્ર કોણ છે? આ વાતને સમજવી બહુ જરૂરી છે. વાસ્તવમાં યશોદાના ગર્ભેથી જે જન્મ થયો છે એ જ વાસ્તવિક કૃષ્ણ છે, અને મથુરામાં દેવકીના ગર્ભેથી જેનો જન્મ થયો એ ભગવાન વિષ્ણુ છે. મેં તમને પરમ દિવસે કીધું હતું કે ભગવાનના અનેક પ્રકારના અવતાર હોય, મન્વંતર અવતાર, પુરુષા અવતાર, શક્યાવેશ અવતાર અને યુગા અવતાર. તો ભગવાનનો યુગ અવતારનો અર્થ થાય પ્રત્યેક યુગમાં ભગવાન અવતાર ધારણ કરે. અને યુગ અવતારનું કામ શું છે? આ સંસારના બધા દુષ્ટોનો વિનાશ કરવો, અસુરોનો વિનાશ કરવો. તો જ્યારે આ સમય આવ્યો ત્યારે યુગ અવતારનો પણ સમય થઈ ગયો હતો, અને સાક્ષાત ગોલોક ધામમાં રહેવા વાળા ભગવાન શ્રી કૃષ્ણનો પણ આવવાનો સમય થઈ ગયો હતો. હવે પ્રશ્ન થાય કે સાક્ષાત કૃષ્ણમાં અને ભગવાન વિષ્ણુમાં કઈ અંતર છે? તો આ અંતરને સમજવું બહુ જરૂરી છે. આ સૃષ્ટિના પ્રારંભમાં પુરાતન વાત છે કે પ્રારંભમાં એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ હોય છે. કૃષ્ણ જે છે એ ભગવાનનું મૂળ સ્વરૂપ છે, અને આ કૃષ્ણમાંથી બલદેવજી પ્રકટ થાય, અને બળદેવજીમાંથી શંકરસણ, વાસુદેવ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન પ્રકટ થાય, અને એ ચાર શંકરસણમાંથી ફરીથી બીજા શંકરસણ, વાસુદેવ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. આમ કરતા કરતા આ 12 શંકરસણ જ્યારે પ્રકટ થાય ત્યારે મહાશંકરસણમાંથી મહાવિષ્ણુ પ્રકટ થાય. મહાવિષ્ણુનું બીજું નામ છે કારણદોક્ષાયી વિષ્ણુ. જો યાદ રહેવું જોઈએ, કૃષ્ણમાંથી બળદેવજી, બળદેવજીમાંથી શંકરસણ, શંકરસણમાંથી વિષ્ણુ પ્રકટ થયા, અને એ વિષ્ણુનું નામ છે મહાવિષ્ણુ અથવા કારણદોક્ષાયી વિષ્ણુ. અચ્છા, આ મહાવિષ્ણુનું કાર્ય શું છે? મહાવિષ્ણુનું કાર્ય કારણ સમુદ્રમાં એ શયન કરે છે, અને જ્યારે એ શ્વાસ છોડે ત્યારે એના અનંત રોમકૂપમાંથી અનંત કોટી બ્રહ્માંડ પ્રકટ થાય, અને જ્યારે શ્વાસ અંદર લે ત્યારે આ બધા બ્રહ્માંડનો પ્રલય થઈ ભગવાનની અંદર સમાઈ જાય. આ છે મહાવિષ્ણુનું કાર્ય. જ્યારે ભગવાન બ્રહ્માંડનું નિર્માણ કરે ત્યારે પ્રત્યેક બ્રહ્માંડમાં બીજા એક વિષ્ણુ પ્રકટ થાય, અને એ વિષ્ણુનું નામ છે ગર્ભોદકશાયી વિષ્ણુ. બ્રહ્માંડના ગર્ભમાં રહેવાને કારણે એનું નામ થયું ગર્ભોદકશાયી વિષ્ણુ. આ ગર્ભોદકશાયી વિષ્ણુનું કાર્ય શું છે? કહેવાય છે કે પ્રત્યેક બ્રહ્માંડમાં અલગ અલગ ગર્ભોદકશાયી વિષ્ણુ હોય. આ વિષ્ણુ ગર્ભોદક સાગર ઉપર શયન કરે, એની નાભીમાંથી કમળ પ્રકટ થાય, અને એ કમળમાંથી બ્રહ્માજી પ્રકટ થાય. અને કહેવાય છે કે ભગવાનની નાભીમાંથી જે કમળ પ્રકટ થયું, એ કમળની જે દાંડી છે એ દાંડીની અંદર 14 લોક છે. એટલે આપણું આ પૃથ્વી લોક આપણે ભગવાન વિષ્ણુની નાભીમાંથી જે કમળ નીકળ્યું એ કમળની દાંડીમાં આપણે બધા છીએ અત્યારે. શ્રદ્ધા હોય તો વાતને સમજાય, નહીં તો માથા ઉપરથી વહી જાય. શ્રદ્ધાની સાથે બુદ્ધિ પણ હોવી જોઈએ. ફરીથી યાદ કરી લો, ભગવાન કૃષ્ણ પરમ પુરુષ, પરમ ઈશ્વર છે. એ ભગવાન વિષ્ણુમાંથી બળદેવજી પ્રકટ થાય, બળદેવજીમાંથી શંકરસણ પ્રકટ થાય, શંકરસણમાંથી મહાવિષ્ણુ પ્રકટ થાય, મહાવિષ્ણુમાંથી ગર્ભોદકશાયી વિષ્ણુ પ્રકટ થાય, અને હવે ગર્ભોદકશાહી વિષ્ણુએ બ્રહ્માંડનું નિર્માણ કરી નાખ્યું. હવે આ બ્રહ્માંડને ચલાવવા માટે, આ બ્રહ્માંડનું ધ્યાન રાખવા માટે ત્રીજા વિષ્ણુ પ્રગટ થાય, એનું નામ છે શિરોદકશાહી વિષ્ણુ, જે શિર સાગરમાં શયન કરે છે, જે વિષ્ણુ બધાના હૃદયમાં પરમાત્મા રૂપે છે. અને જ્યારે જ્યારે યુગ યુગમાં આ પૃથ્વી ઉપર પાખંડ વધે, દુષ્ટોનો વિનાશ કરવા માટે અને સાધુઓની રક્ષા કરવા માટે એ શિરોદકશાહી વિષ્ણુ અલગ અલગ અવતાર ધારણ કરે છે. આ ભગવાનના જેટલા પણ અવતાર થાય, આ બધા અવતાર શિરોદકશાહી વિષ્ણુમાંથી પ્રગટ થાય. આ છે ભગવાનનું ઐશ્વર્ય. હવે આપણે એક વાત સમજવાની રહી કે નરસિંહ, રામ, વરાહ, વામન, કશ્યપ, મત્સ્ય આ જેટલા પણ અવતાર છે, આ બધા અવતાર શિરોદકશાહી વિષ્ણુમાંથી પ્રગટ થાય છે. તો દેવકીના ગર્ભેથી જેને જન્મ લીધો એ કોણ? એ શિરોદકશાહી વિષ્ણુ. અને યશોદાને ત્યાં કોણે જન્મ લીધો? જે મૂળ કૃષ્ણ. મેં કીધું ને કૃષ્ણમાંથી, બળદેવ બળદેવમાંથી. તો દેવકીના ગર્ભેથી જે જન્મ થયો એ છે વિષ્ણુ, શિરોદકશાહી વિષ્ણુ. અને યશોદાના ગર્ભેથી જેને જન્મ લીધો એ છે ગોલોક ધામમાં રહેવા વાળા શ્યામ સુંદર કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણનો વાસ્તવિક જન્મ યશોદાના ગર્ભેથી થયો. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ આજ સુધી કોઈને નથી માર્યા. ચૈતન્ય ચરિતામૃતમાં કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી આ તત્વનું વર્ણન કરે છે. કારણ કે ભગવાન કૃષ્ણનું કામ મારવાનું છે જ નહીં, એનું કામ તો તારવાનું છે. આજે કથા આવશે પૂતના, શક્તાસુર, અઘાસુર, બકાસુર, કંસ, આ જેટલા લોકોને માર્યા એ ભગવાન કૃષ્ણએ નથી માર્યા, ભગવાન વિષ્ણુએ માર્યા છે. કૃષ્ણ મારવાનું જાણતા જ નથી, કૃષ્ણ માત્ર પ્રેમ કરવાનું જાણે છે. એ તો કેવલ પ્રેમ કરના જાણતે હૈ, સબસે પ્યાર કરતે હૈ. મારને કાટને કા કામ તો ભગવાન વિષ્ણુ કા હૈ. તો મન મેં પ્રશ્ન હો સકતા હૈ, ભગવાન કૃષ્ણને તો બહોત લોકો કો મારા, પર આપ કહે રહે હૈં કે કૃષ્ણ કિસી કો મારતે નહીં. તો ઇસકા ઉત્તર, જ્યારે વસુદેવજી એ વિષ્ણુ અંશ ને ત્યાં બાળકને યશોદા પાસે છોડ્યા અને શ્યામ સુંદર બજેન્દ્ર નંદર ભગવાન શ્રી કૃષ્ણને યશોદા મૈયાએ જન્મ આપ્યો, ત્યારે આ બંને કૃષ્ણ, આ બંને બાળક એક બાળકના રૂપમાં થઈ ગયા. બંને બાળક એક બાળક બની ગયા. એટલે એ ભગવાન કૃષ્ણ પણ છે અને એમાં ભગવાન વિષ્ણુ પણ છે. અને જેટલા પણ અસુરોને માર્યા એ વિષ્ણુના અંશે બધા અસુરોને માર્યા, અને જેટલા લોકોને પ્રેમ કર્યો એ ભગવાન કૃષ્ણ. તમે જોયું હશે શાસ્ત્રમાં અનેક પ્રમાણ આવે, વૃંદાવનમ પરિત્યજ્યમ પાદમેકમ ન ગચ્છતિ. વૃંદાવનને છોડીને ભગવાન એક ડગલું પણ બહાર નથી જતા. મથુરા ભગવાન યત્ર નિત્યમ સન્નિહિતો હરિ. બ્રજ વૃંદાવન એક એવું સ્થાન છે જ્યાં નિત્ય ભગવાન વિરાજમાન છે. તો ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે કૃષ્ણ તો 11.5 વર્ષ પછી અક્રુરજી સાથે મથુરા વયા ગયા અને મથુરાથી દ્વારકા વયા ગયા, તો શાસ્ત્રની શું આ વાત ખોટી છે? એવું નથી. આ વાતનો હજી એક પ્રમાણ તમને મળે. જ્યારે અક્રુરજી ભગવાન કૃષ્ણને લેવા માટે આવ્યા, જતા હતા તો વચ્ચે યમુના નદી હતી. ભગવાન કૃષ્ણએ અક્રુરજીને કીધું, કાકા મારે આ યમુનામાં સ્નાન કરવું છે. તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ યમુનામાં સ્નાન કરવા જાય ત્યારે બહુ સુંદર લીલા આવે છે. અક્રુરજી પણ સ્નાન કરે, અક્રુરજી પાણીમાં પણ કૃષ્ણને જોવે અને બહાર પણ કૃષ્ણને જોવે. હવે જ્યારે કૃષ્ણનો જન્મ થયો, યશોદા મૈયા પાસે આ વિષ્ણુ અંશ અને કૃષ્ણ બેઉ જોઈન્ટ થઈ ગયા હતા. જ્યારે ભગવાન કૃષ્ણ યમુનામાં સ્નાન કરવા જાય ત્યારે વૃંદાવન, યશોદાના ગર્ભેથી જેને જન્મ લીધો એ વૃંદાવનમાં જ રહી જાય, અને મથુરાથી આવેલ કૃષ્ણ અક્રુરજી સાથે મથુરા વયા જાય. સમજમાં આવે છે વાત? આ છે ભગવાનની ગુહ્ય ગુહ્ય. આવા તો કેટલાય ગુહ્ય તત્વો છે ભક્તો, પણ આપણી પાસે સમય નથી. તમે ઇસ્કોનના ભક્તોના પ્રવચનમાં ક્યારેક બેસો તો એકથી એક પ્રત્યેક શ્લોકમાં ગુહ્ય ગુહ્ય તત્વ છુપાયેલા હોય. આજના હજારા હજારો કૃષ્ણના ભક્તો છતાં પણ આ તત્વને નહીં જાણતા હોય. હા, તો જેની ઉપર પ્રભુપાદજીની અને આચાર્યોની કૃપા છે એ લોકો આ તત્વને જાણે. અને ગીતામાં ભગવાને કીધું છે, જ્યાં સુધી મને તત્વથી નહીં જાણો ત્યાં સુધી તમે મારી પાસે નહીં આવી શકો. એટલે આ બધી વાત જાણવી બહુ આવશ્યક છે. ઘણી વખત થાય ને આ બધું સાંભળવાની શું જરૂર છે? પણ જેના આપણે પુત્ર છીએ, જેની પાસે જવાનું છે અને જેને સમજવાના છે, એને તત્વથી જાણવા બહુ આવશ્યક છે. તો વિષ્ણુ અંશ અને ગોલોક ધામના શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણ, હજી તમારું એક નિરાકરણ કરી દઉં. ઘણી વખત લોકો એમ પ્રશ્ન કરે કે આ લોકો કૃષ્ણ કૃષ્ણ કેમ કરે છે, રામનું નામ નથી લેતા, નરસિંહ, વામન, વરાહ, કૃષ્ણ કૃષ્ણ જ કેમ કરે છે, આ લોકો કૃષ્ણની જ ભક્તિ કેમ કરે છે? અમે જેટલાની ભક્તિ કરીએ છીએ ને એટલા તમે નથી કરતા. અમારામાં બુદ્ધિ છે, અમે તત્વને જાણીએ છીએ. તમે જોયું, મેં તમને જેમ સમજાવ્યું, કૃષ્ણમાંથી બળદેવજી, બળદેવજીમાંથી સંકર્ષણ, સંકર્ષણમાંથી વિષ્ણુ, અને વિષ્ણુમાંથી ભગવાનના બધા અવતાર, વિષ્ણુમાંથી જ દેવતાઓ, વિષ્ણુમાંથી દેવીઓ, વિષ્ણુમાંથી પિતૃઓ, આ બધા વિષ્ણુમાંથી પ્રગટ થાય, અને આ વિષ્ણુ કાળિયા ઠાકર શ્યામ સુંદરમાંથી પ્રગટ થાય. હવે જે બુદ્ધિમાન વ્યક્તિ હોય ને એ ઝાડને મૂળને પકડે, ડાળી કે પાંદડા ન પકડે. હવે તમે તમારે જોવું, આ બધા લોકો કૃષ્ણમાંથી પ્રગટ થયા છે, તો તમે જો કૃષ્ણની ભક્તિ કરો ને તો આ બધાની ભક્તિ થઈ જાય, અને કૃષ્ણની ભક્તિ ન કરો તો કેટલાની ભક્તિ કરશો, કેટલાને પ્રસન્ન કરશો? કોઈને નહીં કરી શકો. માટે બુદ્ધિમાન વ્યક્તિ કૃષ્ણની ભક્તિ કરે. ભાગવતમાં ચોખ્ખું કીધું, યથા તરોમૂલ નિષેચ ને તૃપ્યંતિ તસ્કંદ ભુજોપશાખા પ્રાણોપહારાશ્ચ યથે ઇન્દ્રિયાણામ તથેવ સર્વારહણમ અચ્યુતે. જેમ ઝાડના મૂળમાં પાણી નાખવાથી એ ઝાડના થડમાં, ઝાડની ડાળીમાં, ઝાડના પાંદડામાં અને ઝાડના ફળમાં એ પાણી પહોંચી જાય, એવી જ રીતે આ બધા દેવી દેવતા પિતૃ અવતારના મૂળ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી આ સમસ્ત દેવી દેવતા બધાની ભક્તિ થઈ જાય. નોતાય કોઈને સંશય હોય તો હાથ ઉપર કરી શકે છે. સંશય છે કઈ? કૃષ્ણની ભક્તિ કરવાથી બધાની ભક્તિ થઈ જાય. એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ કૃષ્ણની ભક્તિ કરે, અને મૂર્ખ્યો હોય શું કરે ખબર છે? શાસ્ત્રે તો કહી દીધું, મૂળમાં પાણી નાખો તો થડમાં, ડાળીમાં, પાંદડામાં, ફળમાં પાણી પહોંચી જાય. પણ મૂર્ખ્યાઓ પાંદડા ઉપર પાણી નાખે, અમુક મૂર્ખ્યાઓ ડાળી ઉપર પાણી નાખે, અમુક થડ ઉપર પાણી નાખે, પણ વાસ્તવમાં એ મૂર્ખ જ છે. કોઈ દેવી દેવતાને પ્રસન્ન કરવા જતો હોય, દેવી દેવતાની ઉપાસના કરતો હોય, એ ક્યારેય સંસારમાં પરમ ગતિ નહીં પામી શકે. થડમાં પાણી નાખવું જોઈએ. કૃષ્ણ બધાના મૂળ છે. જાણો છો ને બધા કથા, જ્યારે પાંડવોને વનવાસ મળ્યો, દુર્વાસા ઋષિ દુર્યોધનેથી આવ્યા, દુર્યોધને 56 ભોગ કરાવ્યા, દુર્વાસાજી પ્રસન્ન થયા, કીધું બેટા તારે શું જોઈએ છે માંગો. તો દુર્યોધનની ઈચ્છા થઈ કે આને પેલા પાંડવો પાસે મોકલું, અને એ તો આને ખવડાવી નહીં શકે અને એને શાપ આપી દેશે. તો દુર્યોધને કીધું, મારે બીજું કાંઈ નથી જોતું, તમે એક કામ કરો, જેવી કૃપા તમે મારી ઉપર કરી એવી કૃપા તમે પાંડવો ઉપર કરો. આજે આસુરો હોય ને અસુરો, એનો આવો સ્વભાવ હોય, પોતે કાંઈ ન કરે ને બીજાને કાંઈ ન કરવા દે. એકવાર એક શિવજીનો ભગત બહુ ઉપાસના કરીને શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ કીધું, બેટા શું જોતું છે? પણ શિવજીએ એક વાત કીધી, તું જે કાંઈ પણ માગીશ એની કરતા ડબલ હું તારા પાડોશીને આપીશ. બોલો કે માર્યા, 1,00,000 રૂપિયા માંગુ તો બોલો 2,00,000 વાળો થઈ જાય, એક ગાડી માંગુ તો એની પાસે 2 ગાડી આવી જાય, હવે શું કરવું? તો લે, બહુ વિચાર કર્યો, બહુ વિચાર કરીને કીધું, કે શિવજી એક કામ કરો, મારી એક આંખ ફોડી દો, એટલે પાડોશીની બે ફૂટી જાય. આ છે અસુરોનો સ્વભાવ. એમ દુર્યોધને દુર્વાસા ઋષિને કીધું કે હે ઋષિ મુનિ, તમે જાઓ ઓલા પાંડવો પાસે, પાંડવો વનવાસમાં હતા. તો દુર્વાસા ઋષિ પાસે એકલા તો કઈ જાય નહીં, 10,000 શિષ્યોને સાથે રાખે. અને એને તો જાણું છું શ્રાપ દેવામાં જેને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નામ છે. તરત ક્રોધિત થઈ જાય. તો દુર્વાસા મુનિ પોતાના 10,000 શિષ્યોને લઈ પાંડવોના આશ્રમે આવ્યા. અને એ સમયે દ્રૌપદી બધા પાંડવોને જમાડી ચૂકી હતી. દુર્વાસા ઋષિ આવ્યા. દુર્યોધને કીધું, ક્ષમા કરો, યુધિષ્ઠિર મહારાજને કીધું કે અમારી માટે ભોજન તૈયાર કરો, અમે નાવા જઈએ છીએ, સ્નાન કરીને પાછા આવીએ, ભોજન તૈયાર હોવું જોઈએ. યુધિષ્ઠિર મહારાજ કે કોઈ વાંધો નહીં. આમ તો દ્રૌપદી પાસે એક અક્ષય પાત્ર હતું. એ અક્ષય પાત્રમાંથી જેટલા લોકો માટે ભોજન જોતું એટલું મળી જાય. પણ એની વિશેષતા એ હતી કે અક્ષય પાત્રને તમે ધોઈ નાખો પછી બીજા ટકે તમે ભોજન મળે. તો યુધિષ્ઠિર મહારાજ આવ્યા, દ્રૌપદીને કીધું કે પેલા અક્ષય પાત્રમાંથી દુર્વાસા ઋષિ અને એના 10,000 શિષ્યો માટે ભોજન તૈયાર કરો. દ્રૌપદી કીધું, પતિદેવ, એ અક્ષય પાત્ર તો મેં ધોઈને મૂકી દીધું છે. અક્ષય પાત્ર મેં ધોઈને મૂકી દીધું છે, હવે એ દુર્વાસા ઋષિ અને એના શિષ્યો માટે ભોજન નહીં બને. તો યુધિષ્ઠિર મહારાજ કે હવે શું કરવું, દુર્વાસા ઋષિ માટે ભોજન નહીં બનાવે તો શ્રાપ આપી દેશે. તો શું કરે, પાંડવોને જ્યારે પણ વિપત્તિ આવે ત્યારે કૃષ્ણને યાદ કરે. હૃદયથી કૃષ્ણને યાદ કરતા કૃષ્ણ પ્રગટ થઈ ગયા. બોલો બહેના, શું જોઈએ છે? દ્રૌપદીએ કીધું, આવી રીતના વાત ઘટી છે, દુર્વાસાનો શ્રાપ મળશે, તમે કાંઈક કરો. તો ભગવાન શ્રી કૃષ્ણે કીધું, અક્ષય પાત્ર કહાં હૈ? દ્રૌપદી અક્ષય પાત્ર લાવીને આપે. કહેવાય છે કે એક અક્ષય પાત્રમાં ચોખાનો એક દાણો વધ્યો હતો. અમુક લોકો કે કાંઈ નહોતું, હોય કે ન હોય, પણ ભગવાન શ્રી કૃષ્ણે ચોખાનો એક દાણો ખાધો અને હોડકારો ખાધો. કહેવાય છે કે આખી દુનિયામાં, આખા બ્રહ્માંડમાં રહેવાવાળા બધા લોકો ધરાઈ ગયા. શું આ કથા નથી જાણતા તમે લોકો? બધા આ કથાને જાણે છે. કૃષ્ણએ એ ચોખાનો એક દાણો ખાધો, હોડકારો કર્યો, આ સંસારના બધા લોકો ધરાઈ ગયા, બધાને હોડકારા. તો આ વાત ઉપરથી, આ કથા ઉપરથી સમજ નથી આવતું કે કૃષ્ણ એક ભોજન કરી લે, આપણે ખાલી કૃષ્ણને ભોજન ધરાવી દઈએ તો સંસારના બધા પિતૃ, બધા દેવતા, બધા ભોજન ન કરી લે? અવશ્ય કરી લે. કૃષ્ણને ભોજન કરવાથી, કૃષ્ણની ભક્તિ કરવાથી સમસ્ત દેવી દેવતા, સમસ્ત પિતૃની ભક્તિ થઈ જાય. એટલે બુદ્ધિમાન વ્યક્તિ કૃષ્ણની ભક્તિ કરે. બુદ્ધિમાન વ્યક્તિ મૂળ પકડે, ડાળી કે પાંદડા ન પકડે, કૃષ્ણની ભક્તિ હોવી જોઈએ. કૃષ્ણ બધાના મૂળ છે, અને કૃષ્ણની ભક્તિ કરશો તો જ સુખી રહેશો. સંસારમાં જોવાય છે ને, દેવી દેવતાના ઉપાસક કોણ સુખી છે? અને એમાંય દેવી દેવતાની ઉપાસના કેટલી અઘરી છે. દેવી દેવતાને પ્રસન્ન કરવા એટલે મરી ગયા, સમજીજો. અને એ ઉપાસનામાં થોડી કઈ ભૂલ થઈ ગઈ તો ગયા. એક બાજુ તમે કૃષ્ણની ભક્તિને જોવો ને એક બાજુ દેવી દેવતાની ભક્તિને જોવો. તમે જોવો દેવી દેવતાના ઉપાસકો ક્યારેક માનતા રાખે, પછી નિવેદ કરે, અને એમાં થોડી કઈ મિસ્ટેક, થોડીક પણ ગલતી થઈ જાય તો એ જ દેવી દેવતાને મારી નાખે. એક વાર એક અંબે માનો બહુ મહાન ભગત હતો. દેવી દેવતાનો ભક્તની સંખ્યા તો સંસારમાં છે જ. હું સત્ય ઘટના તમને સંભળાવું છું. અંબે માનો એક બહુ મોટો ઉપાસક હતો. એના લગ્ન થયા તો આપણામાં રિવાજ હોય, લગ્ન થાય એટલે માતાજીના મંદિરમાં દર્શન કરાવવા લઈ જાય. તો એ અંબે માનો ઉપાસક પોતાની પત્ની સાથે અંબેમાના મંદિરમાં ગયા. અને ઉપાસક અંબેમાને પ્રાર્થના કરે. હવે પ્રાર્થના કેવી કરવાની હતી? ભૈરવી રક્ષતી ભાર્યા, હે ભૈરવી, હે દેવી, મારી ભાર્યા અર્થાત મારી પત્નીની તમે રક્ષા કરજો. પણ કોણ જાણે આ શ્લોકમાં એક અક્ષર ભૂલી ગયો. ભેરવી રક્ષતી ભાર્યા બોલવાને બદલે ભેરવી ભક્ષતી ભાર્યા બોલી નાખી. એક અક્ષરની મિસ્ટેક, વધારે નહીં. દેવી માને પ્રાર્થના કરી, ભેરવી ભક્ષતી ભાર્યા ઘરે જઈને સુતા સવારમાં ઓલી ઉઠી જ નહીં, મરી ગઈ. કારણ કે જે પ્રાર્થના કરી હતી સાંભળી લીધી. બિચારો દુઃખી થઈ ગયો અને માંડ માંડ 7-8 વર્ષ પછી બીજા લગ્ન થયા. બીજા લગ્ન કરીને જ્યારે ઘરે આવ્યો, દેવતાનો ભગત આમ હોય એકદમ કડક, મૂકે નહીં જલ્દી. બીજા વખત જ્યારે લગ્ન થયા અને ફરીથી દેવીના મંદિરમાં, અને હવે તો હૃદયથી પ્રાર્થના કરે કે ભેરવી ભક્ષતી ભાર્યા, એ ભાર્યા ઘરે ન પહોંચી, ગાડીમાં જ મરી ગઈ. બબ્બે પત્ની મરી ગઈ. વિચારો દુઃખી. અંતે 40-45 વર્ષનો થયો ત્યારે ત્રીજા લગ્ન કર્યા. ત્રીજી વાર લગ્ન કરીને જ્યારે ઘરે આવતા હતા તો ફરીથી દેવી માતાના મંદિરમાં દેવી માતાને પ્રાર્થના કરે, હે ભેરવી ભક્ષતી. એટલું બોલવા જાય તો ઓલી કંઈક સંસ્કૃત જાણતી હશે. એણે એના પતિદેવના મોઢે હાથ રાખ્યો, પતિદેવ આ શું બોલી રહ્યા છો તમે, મારવાના ધંધા આ લાગે છે તમે. કીધું કે હું તો તારી લાંબી ઉંમરની પ્રાર્થના કરું છું. ત્યારે ઓલીએ કીધું કે લાંબી ઉંમરની પ્રાર્થના કરવા માટે ભેરવી રક્ષતી ભાર્યા બોલવું જોઈએ, તમે ભક્ષતી બોલો છો. ત્યારે ઓલાને ખબર પડી, એક અક્ષરની મિસ્ટેકમાં બે પત્ની ખોઈ ચૂક્યો છું. આ છે દેવતાઓનું કામકાજ. એક અક્ષરની મિસ્ટેકમાં આટલો મોટો દંડ મળે. પણ આવો રામ અને કૃષ્ણની ભક્તિ કરો. અરે એક અક્ષર હું બધી મિસ્ટેક હોય તો ભગવાન એમ જ સમજે કે આ મારો જ. યાદ કરો, રત્નાકર નામનો ડાકુ 24 કલાક પાપ કરવાનો ધંધો નારદ મુનિ મળ્યા. નારદ મુનિના કહેવાથી સુધરી ગયો. કીધું મારે પાપોથી મુક્ત થવું હોય તો શું કરું? નારદ મુનિ કે રામ રામ બોલો. પણ આને તો એ શિકારી હતો, ગમે એ પશુને મારીને એ મર્યો. તો આને મરા મરા બોલવાનો અભ્યાસ હતો, અને નારદ મુનિ રામ રામ બોલવાનું કે. તો નારદ મુનિ શીખવાડે, બોલો રામ, મરા 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 મરા. નારદ મુનિ ફરીથી શીખવાડે, બોલો રામ, મરા મરા મરા. બરોબર, રામ બોલી ન શકે. નારદ મુનિએ બહુ પ્રયાસ કર્યો, છતાંય ઓલો રત્નાકર નામનો ડાકુ રામ બોલવાની બોલે મરાદ બોલે. અંતે નારદ મુનિ કે, કોઈ વાંધો નહીં, ભગવાનનું નામ પરમ પવિત્ર છે. જેમ તમે ખેતરમાં બીજને આડું નાખો કે ઊંધું નાખો, પણ ફણગો તો સીધો જ ફૂટશે, એમ ભગવાનના નામને સીધું લો કે આડું લ્યો, એ તો પૂરેપૂરું જ ફળ આપે. કહેવાય છે કે ઈ રત્નાકર નામનો ડાકુ મરા 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 બોલી એક દિવસનો મહાન સાધુ થઈ ગયા. કે જે ઉલટા નામ જપત જગ જાના, બાલ મીકી ભય બ્રહ્મ સમાના. ઈ રત્નાકર નામનો ડાકુ મરા 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 બોલતા બોલતા એક દિવસનો વાલ્મીકી બની ગયો. વાલ્મીકી ત્રેતા યુગ આવે એની પહેલા જ ભગવાન રામની લીલા રામાયણને લખી નાખી, બ્રહ્મ પદને પ્રાપ્ત કરી લીધું. મરા મરા ઊંધું બોલવાથી, અને જે સીધું રામ રામ બોલે અને હૃદય શ્રદ્ધા અને પ્રેમથી બોલે તેની તો વાત જ શું કરી. શું નથી સમજાતું? કૃષ્ણની ભક્તિ ક્યાં, દેવી દેવતાઓની ભક્તિ ક્યાં, ભગવાનની ભક્તિ. ધાવન મિલિન વાન નેત્રે ન સ્ખલેત ન પતેત. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ આંખ બંધ કરીને પણ તમે કરશો તો ન સ્ખલેત, ક્યારે પડશો નહીં અને ક્યારે પતન નહીં થાય. અને દેવી દેવતાઓની ભક્તિમાં ગમે એટલી સતર્કતા રાખશો, એમાં કોઈ પ્રકારનું ફળ નહીં મળે. માટે બુદ્ધિમાન વ્યક્તિ કૃષ્ણની ભક્તિ કરે, કારણ કે કૃષ્ણ બધાના મૂળ છે. ઘણા લોકો કૃષ્ણને ભગવાન નથી સ્વીકાર કરતા. તમે જો કૃષ્ણના જન્મની કથા તમે સાંભળી, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો શંખ ચક્ર ગદાપદનો પિતાંબર કૌસ્તુભ મણિ. આ સંસારમાં કોનો એવી રીતે જન્મ થયો છે? પણ કૃષ્ણનો જન્મ ચતુર્ભુજ રૂપ સારી છે. કૃષ્ણ જ ભગવાન બધાના મૂળ છે, ચાહે દેવી દેવતા હોય, પિતૃઓ હોય, સંસારના કોઈ પણ વ્યક્તિ હોય, બધા કૃષ્ણમાંથી પ્રગટ થાય છે. એટલે કૃષ્ણની ભક્તિ કરવી એ જ સૌથી મૂળ કાર્ય છે. અને આપણામાં જ્યારે બુદ્ધિ ન હોય ને, ત્યારે આપણાથી મોટા હોય ને, ઈ જે કરતા હોય ઈ કરાય. માની લો મારી વાત તમને સમજમાં નથી આવતી, પણ મહાજનો એને ગતહસ પંતા કહેવાય છે કે તર્કો પ્રતિષ્ઠો સ્મૃતિ વિભિન્ન નસો મુનિ યસ્ય મતન ભિન્નમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો એને ગતહસ પંતા. આ ધર્મના તત્વને સમજવો બહુ મુશ્કેલ છે. અને મુંડે મુંડે મતિ ભિન્ના, તમે જેટલા લોકોને પૂછો એટલા લોકો અલગ અલગ માર્ગ બતાવે. કોકને પૂછો કે ગણપતિની પૂજા કરો, કોકને કહેશો કે અંબે માતાની, કોકને કહેશો સંતોષી માતાની. આ સંતોષી નામનો શબ્દ શાસ્ત્રમાં કાંઈ છે જ નહીં, ગોતી લેજો ને, હોય તો બતાવજો મને. તોય હજારો સંતોષી દેવી સંતોષી માતા, અરે હું સંતોષી ક્યાં લખ્યું છે શાસ્ત્રમાં? ગુલશન કુમારે પિક્ચર બનાવ્યું એમાં નામ રાખ્યું સંતોષી, અને ત્યારથી બધા કોઈ જ્ઞાન નહીં, કોઈ તત્વ નહીં, માત્ર ભાવુકતા, માત્ર ભાવુકતા. તમને એક સત્ય ઘટનાની વાત કરું. અમારા મુંબઈમાં દાદર સ્ટેશનમાં એક સિદ્ધિ વિનાયક ગણપતિનું મંદિર હતું, છે અત્યારે, અને એ મંદિરે ચકલું નહોતું ફરકતું, કોઈ દર્શન કરવા ન જાય. એકવાર આપણા ભારતના એક અભિનેતા અમિતાભ બચ્ચનનું ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું, અને એ શૂટિંગમાં એને કંઈક ફાઇટિંગ ના કોઈક શોર્ટમાં એના પગે કે હાથમાં વાગી ગયું. અર્જન્ટ એને લંડન લઈ ગયા, ત્યાં એનું ઓપરેશન હતું. અને એ સમયે એની પત્ની જયા બચ્ચન કાળો બુરખો પહેરી, કોઈને ખબર ન પડે એમ, એ સિદ્ધિ વિનાયક મંદિરે ગઈ. અમારા મુંબઈમાં બધા લોકોને ખબર પડી કે જયા બચ્ચન આવી છે. એ દિવસથી લઈને આજ દિવસ સુધી એ મંદિરમાં એટલી ગર્દી હોય, લાખો લોકો એ મંદિરમાં આવે છે. કહેવાય છે કે બોરીવલીથી વિરારથી ચપ્પલ પહેર્યા વગર એ દાદર સિદ્ધિ વિનાયક મંદિરે જાય. હવે તમે પૂછો તમે શા માટે જાઓ છો? જયા બચ્ચન ગઈ હતી એટલે. કોઈ જ્ઞાન નહીં, કોઈ તત્વ નહીં. ઓલા કરે છે એટલે આપણે કરીએ, ઓલી કરે છે એટલે હું કરું. અરે ઓલા મૂર્ખ હોય છે કે આપણે મૂર્ખ બનવું? શાસ્ત્રમાં શું લખ્યું છે એ જોવું જોઈએ. મુંડે મુંડે મતિ ભિન્ના, બધાના માથાની બધાની બુદ્ધિ અલગ અલગ હશે, અને બધાનું સાંભળશો તો ભ્રમિત થઈ જશો. માટે મહાભારતમાં વેદવ્યાસજી લખે છે મહાજનો એને ગતહસ પંતા, મહાજનો જે રસ્તે ચાલ્યા છે એ રસ્તે ચાલવું જોઈએ. હવે તમે કહેશો મહાજન કોણ? તો આપણા બાપુ ને બાપા મહાજન નથી, મહાજન છે બ્રહ્માજી, મહાજન છે શિવજી, મહાજન છે હનુમાનજી, આ બધાને મહાજન કહેવાય. અને ઇતિહાસ ખોલીને જોવો, શાસ્ત્ર ખોલીને જોવો કે શિવજીએ કોની ભક્તિ કરી, બ્રહ્માજીએ કોની ભક્તિ કરી, હનુમાનજીએ કોની ભક્તિ કરી. નથી સમજાતું આ વાત? હનુમાનજી નિરર રામની ભક્તિ કરતા, શિવજી અને બ્રહ્માજી રામ નામનું જપ કરે, ભગવાન કૃષ્ણની ભક્તિ કરે. કાલે તમે ન સાંભળ્યું, જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થવાનો હતો ત્યારે બ્રહ્માજી અને શિવજી આવ્યા, જ્યારે રામનો જન્મ થવાનો હતો ત્યારે બ્રહ્માજી શિવજી સમસ્ત દેવી દેવતા આવ્યા. આ સમસ્ત દેવી દેવતા આ સમસ્ત મહાજન કૃષ્ણની ભક્તિ કરે, અને આપણે કંઈક બીજું જ પકડી રાખ્યું છે. કોઈ વાંધો નહીં, અજ્ઞાનમાં હતા પકડી રાખ્યું હતું, પણ જ્યારે જ્ઞાન મળ્યું છે ત્યારે તો છોડો. પણ એટલા ડઠ્ઠર, એટલા માથાના થઈ ગયા છે, આટલું શુદ્ધ જ્ઞાન, આટલા શુદ્ધ શાસ્ત્રો હોવા છતાં પણ કોઈ અત્યારે મુંડી બધાએ લાવશે. જેવા વારા નીકળશે કે છે એ તો પોતાનું ઊંચું રાખે ને, જેના ભગત હોય એનું ઊંચું રાખે. આ ભાવુકતાની વાત જ નથી, જેને સંશય હોય હાથ ઉપર કરીને ઉભો થાય. અહીંયા મારું કહેવાનું એમ છે કૃષ્ણ જ ભગવાન છે, અને કૃષ્ણની જ ભક્તિ થવી જોઈએ. અને એની સિવાય જો બીજા કોઈની ભક્તિ તમને એવું લાગતું હોય કે કરવી જોઈએ તો કોઈ પણ વ્યક્તિ કહી શકે છે, કારણ કે ભગવાન એકમાત્ર કૃષ્ણ જ છે. તમે ક્યારે વિચાર કર્યો ભગવાન કોને કહેવાય? આપણે ભગવાન ભગવાન ભગવાન, ભગવાનની વ્યાખ્યા ખબર છે આપણને? શાસ્ત્ર બતાવે ભગવાન કોને કહેવાય. ભગ શબ્દનો અર્થ થાય ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વિરસ્ય યશસ્ય શ્રિય જ્ઞાન વૈરાગ્ય ચેવ શશણામ ભગ ઇતિ ગણા. જે વ્યક્તિમાં છ પ્રકારના ગુણ પરિપૂર્ણ માત્રામાં હોય એને ભગવાન કહેવાય. ભગવાન ની શબ્દ ની વ્યાખ્યા નથી ખબર એટલે ગમે એને ભગવાન માનવા મળે. ચાર પાંચ ચમત્કાર બતાવી દે, પરચા આપી દે, એને ભગવાન નો કહેવાય. પરચા તો ગમે આપીએ કે જેને સિદ્ધિ પ્રાપ્ત થયો હોય એ ચમત્કાર કરી શકે, પણ ભગવાન વસ્તુ અલગ છે, ચમત્કાર વસ્તુ અલગ છે. મેં પેલા દિવસે કીધું હતું ગુજરાતમાં ભક્તિ મહારાણી આવીને ગઢી થઈ ગઈ, કારણ કે કોઈએ પોતાની બુદ્ધિ ચલાવી જ નહીં. શ્રદ્ધામાં ને ભાવમાં કોઈ કાંઈ કઈ ચમત્કાર બતાવે તો બસ આ ભગવાન છે. શાસ્ત્ર ખોલીને તો જુઓ, આ શાસ્ત્ર ભગવાને આપણી માટે બનાવ્યા છે. શાસ્ત્ર ચક્ષુથી જોવું જોઈએ કોણ ભગવાન છે. ભગવાનનો અર્થ થાય જેનામાં છ પ્રકારના ગુણ પરિપૂર્ણ માત્રામાં હોય. એ છ ગુણ કયા? તો કે છે જેનામાં સંપૂર્ણ સુંદરતા હોય, યાદ રાખજો, જેનામાં સંપૂર્ણ સુંદરતા હોય, જેનામાં સંપૂર્ણ બળ હોય, જેનામાં સંપૂર્ણ જ્ઞાન હોય, જેની પાસે સંપૂર્ણ ધન હોય, જેનો સંપૂર્ણ યશ હોય અને જેની પાસે સંપૂર્ણ વૈરાગ્ય હોય. આ છ વસ્તુ જેનામાં હોય એને તમે ભગવાન કહી શકો. હવે વિચાર કરી લેજો કે કોનામાં આ છ છ વસ્તુ છે એ ભગવાન છે, અને જેનામાં આ છ માંથી એકે વસ્તુ નથી એ ભગવાન ન હોઈ શકે. કદાચ આની ઉપર આપણે વિચાર કરી તો આ છ વસ્તુમાંથી પહેલી વસ્તુ છે જેનામાં સુંદરતા હોય. જેનામાં સંપૂર્ણ સુંદરતા હોય એને ભગવાન કહેવાય. કોનામાં છે સંપૂર્ણ સુંદરતા? કોણ છે બધા કરતા વધારે સુંદર? તમે દુનિયાને જોઈ લો, શાસ્ત્રને ખોલીને જોઈ લો, ત્યારે અંતે એક જ નિર્ણય આવશે, મારો શ્યામ સુંદર ગોવિંદ ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વાથી સુંદર છે. એકમાત્ર કૃષ્ણ સુંદર હૈ ઓર બાકી સબ છછુંદર હૈ. બધાય ઉંદડા જેવા છે, ભલે કાચમાં મેકઅપ કરીને ગમે એટલા વાળ ઓળતા, પણ કૃષ્ણ સામે તો બધા છછુંદર. જેને સુર સુંદર કહેવાય દેવતાઓ કરતા પણ કોટી ગુણા સુંદર. કૃષ્ણની સુંદરતા અદભુત. અને તમે ને હું આપણે બે બોલી ઈ સાચું નું મને બ્રહ્માજી શું કહે છે? બ્રહ્માજી કે કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ. ભગવાન શ્રી કૃષ્ણની સુંદરતા કેટલી છે? કહેવાય છે કે કરોડો કરોડો કામદેવ જેને જોઈને મૂર્છિત થઈ જાય. કરોડો કરોડો કામદેવ, હવે આ કરોડ કામદેવ એવી કોઈ નહીં ખબર હોય. આ સંસારની જેટલી પણ સુંદરતા છે, આપણે માનતા હોય ને કે ઐશ્વર્યા રાય બહુ સુંદર, માધુરી દીક્ષિત બહુ સુંદર, આ બધાની સુંદરતા ભેગી કરો ત્યારે એક કામદેવ મૂર્છિત થાય કે ન થાય એમાં સંશય છે. પણ કૃષ્ણની સુંદરતાને જોઈ કરોડો કરોડો કામદેવ મૂર્છિત થઈ જાય એવી છે કૃષ્ણની સુંદરતા. અને બ્રહ્માજી કહે છે એવા કૃષ્ણની હું ભક્તિ કરું છું. તો આપણને શું વાંધો છે? કૃષ્ણ સર્વાથી સુંદર હૈ, સબસે સુંદર. બતાઈએ હે કૃષ્ણ સે કોઈ જ્યાદા સુંદર? સંસાર મેં હમ લોગ અપને આપ કો સુંદર માનતે હૈ, અપની બુદ્ધિ સે હો ભી સકતે હૈ, લેકિન કિતને સમય તક સુંદર રહેંગે? હમારે ફિલ્મો મેં એક સે એક એક્ટર ડાયરેક્ટર આયે,